તારીખ 10/7/1998 શ્રી સમયસર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન શ્રવણ પ્રવચન નંબર 307
શ્રી સમયસર પરમ જીવ અધિકારની 17-18 ગાથાની ટીકા છે બીજા પેરેગ્રાફ છે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત પણ હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી છે જે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન આત્મજ્ઞાનની વ્યાખ્યા એ કરી કે પોતાના પરિણમનમાં જ્ઞાનમાં જે વેદન છે જે જ્ઞાનાનુભવ છે જ્ઞાનમાં એમાં હું પણ અનુભવ થાય એમાં પોતાપણાનો અનુભવ થાય તે આત્મજ્ઞાન છે લક્ષ્યપૂર્વકની વાત છે કેમ કે અહીંયા તો જે ભેદજ્ઞાન કરે છે એ બીજા સંકેતમાં આવી ગયો છે જેને સ્વરૂપ લક્ષ હોય અને સ્વરૂપ લક્ષ્યપૂર્વક ભેદજ્ઞાન ચાલે ભેદજ્ઞાનમાં રાગ અને જ્ઞાન એ બંને વચ્ચેનો ભેદ એવા પ્રકારે ચાલે છે કે રાગ તે હું ને જ્ઞાન તે હું હુંપણાનું ગ્રહણ હવે શું છે કે રાગમાં હુંપણાનું ગ્રહણ અનાદિથી ચાલુ છે અને ચાલતા જ્ઞાનને જીવ ચૂકેલો છે ચૂકી ગયેલો છે ઉલટો પ્રોસેસ શરૂ થાય છે ભેદ જ્ઞાનમાં કે રાગ તે હું નહીં જ્ઞાન તે હું એમ ગ્રહણ કરવાનો પ્રયત્ન વિચાર વિકલ્પ ચાલે એના ઉપર કાંઈ વજન લેવાનું નથી એવો વિકલ્પ ચાલે એનું કોઈ ફળ નથી ગ્રહણ કરવું એક બીજી વાત છે વિચાર ચાલવો તે બીજી વાત છે ગ્રહણ કરવું એટલે અનુભવથી ગ્રહણ કરવું અને એ અનુભવ પણ સ્પષ્ટ છે કે રાગ વ્યતીત થાય છે હું વ્યતીત થતો નથી જ્ઞાનપણે હું એમનેમ ઊભો છું જ્ઞાનમયપણે હું એમનેમ ઊભો છું એટલે રાગમાં હું પણ છે એ મિથ્યા ભાવ છે ખરેખર આત્મા રાગ સ્વરૂપે નથી એટલે પોતે રાગ સ્વરૂપે નથી અથવા જ્ઞાન પણ રાગ સ્વરૂપે નથી અહીંયા તો જ્ઞાન તે જ આત્મા છે અને જ્ઞાનમાં પણ જે અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે વેદન જ્ઞાન છે એ જ આત્મા છે એટલે એમાં પોતાપણાનો અનુભવ તે આત્મજ્ઞાન છે એટલે આ અનુભૂતિ છે તે જ હું છું એ તો નિર્વિકલ્પ અનુભવને વિકલ્પ દ્વારા સમજાવ્યો છે નિર્વિકલ્પ અનુભવ ભાવને વિકલ્પ દ્વારા સમજાવ્યો છે પણ પ્રોસેસ એ ચાલે છે કે રાગમાં જે પોતાપણાની સ્થાપના કરીને અભેદ બુદ્ધિથી વર્તી રહ્યો છે ત્યાંથી છૂટો પડવાનો પ્રયત્ન કરે છે એમાં એક વાત વિશેષ એ પણ છે કે જેને રાગમાં દુઃખ લાગે છે એને આ પ્રયત્ન થાય છે અને એ ભૂમિકામાં રાગમાં દુઃખ લાગવું શરૂ થઈ ગયું હોય છે, તો કે એ તો અવલોકનની ભૂમિકામાંથી થોડી થોડી શરૂઆત તો થઈ જાય છે. વેદજ્ઞાન પહેલાં અવલોકનની ભૂમિકામાં આવે મુમુક્ષુ, ત્યારે પણ એને રાગમાં આકુળતાનો અનુભવ અવલોકવામાં આવે છે, અનુભવ એને પકડાય છે, અને ત્યાંથી જ એને રાગની જે રુચિ છે એ મટે છે. વિતરાગ થવામાં રાગનો અભાવ છે, રાગ મટે છે, અંશે વિતરાગ થાય કે પૂર્ણ વિતરાગ થાય, વિતરાગ થવામાં તો રાગનો અભાવ જ છે. પણ રાગનો અભાવ રાગની રુચિના અભાવ પૂર્વક હોય છે, એવો એક ક્રમ છે. અહીંયા પણ એક ક્રમ પડે છે કે પહેલા રાગની રુચિ મટે પછી રાગ મટે. રાગની રુચિ રહી જાય ને રાગ મટે એવું કોઈ દિવસ કોઈને બની શકે નહીં, અને અનાદિથી જીવને રાગની રુચિ છે. રાગની રુચિ વિના રાગની સાથે અભેદપણે પરિણમન હોય ને, એટલે મુમુક્ષુની ભૂમિકામાં અવલોકનના કાળમાં અવલોકનના સ્ટેજમાં પ્રવેશ જ્યારે હોય છે ત્યારે રાગની આકુળતા ભાસવા લાગે છે, લાગવા માંડે છે. પછી મંદ કષાયના રાગમાં પણ જેમ જેમ પ્રેક્ટિસ વધારે ચાલે તેમ મંદ કષાયના રાગમાં પણ આકુળતા લાગે, અને સ્વરૂપલક્ષ થયા પછી જે ભેદ જ્ઞાન ચાલે અને અનુભવની તૈયારી વાળો જીવાએ લીધો છે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી, એને તો સૂક્ષ્મ અંતરજલ્પ જેને કહે છે, કેવો પોતાના સ્વરૂપ સંબંધીનો વિકલ્પ પણ સૂક્ષ્મ, કે હું એક છું, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, હું ધ્રુવ છું, એ પરમ પરિણામી ભાવ છે. એ સ્વરૂપ સંબંધીના જે વિકલ્પો છે એ સ્થૂળમાંથી સૂક્ષ્મ થાય તો પણ એને આકુલતા એમાં જ્યારે જણાય, આકુલતા વેદાય, આકુલતા અનુભવાય, ત્યારે સહજ આકુલતાથી ખસવાનો પુરુષાર્થ ચાલે, સહજ પુરુષાર્થ ચાલે. કેમ કે જીવનો સ્વભાવ છે એને આકુલતા ગમતી નથી, આકુલતાથી હંમેશા એ ખસવા ઈચ્છે જ છે, ચાહે જ છે. ભેદ જ્ઞાનમાં એ વાત છે. અભિપ્રાયમાં તો રાગ પ્રત્યે તીવ્ર નિષેધ છે, પછી પુરુષાર્થ ચાલે છે. અભિપ્રાયમાં પહેલો ભેદ પડે પડી જાય છે, પરમાત્મા સાથે અભિપ્રાયની દ્રષ્ટિએ ગુરુદેવના વચનોમાં કેટલો જોરથી નિષેધ આવ્યો છે રાગનો, એનું એક 307 નંબરનું વચનામૃત છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે વિજ્ઞાન તમને ચાલે છે કે વિકલ્પ ચાલે છે એનું લક્ષણ શું, એનું સ્વરૂપ શું, કેવી રીતે નક્કી થાય કે વિજ્ઞાન ચાલે છે કે માત્ર વિચાર વિકલ્પ ચાલે છે. જ્ઞાન અને રાગ વચ્ચે વિજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. કેવો તીવ્ર આવશે, તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી, આત્મામાં તો રાગની ગંધે નથી, રાગનો પડછાયો પડી શકતો નથી ત્યાં, એવો સ્વભાવ છે. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં હું બળું છું. શું આવે એમાં? હું આકુલતામાં બળું છું. હું તેમ દુઃખ દુઃખ ને દુઃખ, ત્રણ વખત દીધું, દુઃખ દુઃખ ને દુઃખ છે, ઝેર છે. કેવો રાગ? મંદ કસાયનો અલ્પ મંદ રાગ ઝેર જોવે છે, ઝેર છે. તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે છે. કેવી ભાષા આવે છે! એવું ભેદ જ્ઞાનમાં ચાલે છે. આ ભેદ જ્ઞાનનું સ્વરૂપ લીધું. ભેદ જ્ઞાનના તો ઘણા બોલ છે, એમના વચનોમાં તો ઘણા બોલ આપણે તારવેલા છે. આવી પણ એક વાત છે એમાં. એ ક્યારે થાય? અવલોકન બરાબર ચાલ્યા પછી થાય. અવલોકન અનુભવને પકડે છે, અને જેમ જેમ અવલોકન વધુ ચાલે છે તેમ તે બારીક સૂક્ષ્મ માઇન્યોટ ઓબ્ઝર્વેશન થવામાં થાય, ત્યારે આ બધું એને બરાબર અનુભવથી સમજાય. ખાલી સાંભળવાથી સમજાય એમ નહીં, ન્યાયથી સંમત કરે એમ નહીં, અનુભવથી સમજે એમ લાગે, અને ત્યારે રાગથી છૂટે. નહીતર અનાદિથી રાગની સાથે એકત્વ બુદ્ધિ અને એકત્વ પરિણમન એટલું બધું દ્રઢ અને ગાઢ થયેલું છે, જે અનંતકાળથી છૂટ્યું નથી એ વાત નક્કી છે. છૂટે તો મોક્ષ માર્ગે ચડી જાય. અહીંયા કહે છે કે અંદરમાં સ્વરૂપ લક્ષપૂર્વક, ભલે એ ભૂમિકા ન હોય ત્યારે આપણે સાંભળતા હોય ને, પણ એ ભૂમિકાની સમજણથી ભાવના ઉત્પન્ન થાય. એ ભૂમિકા સમજતા ભાવના ઉત્પન્ન થાય કે હું પણ આવા પુરુષાર્થમાં ક્યારે આવું છું. એટલા માટે સ્વાધ્યાયમાં એનું પ્રયોજન એટલું છે, કે બધાને એનું વર્તમાન પ્રયોજન નથી હોતું, એ ભૂમિકા જ નથી હોતી તો શું થાય. અહીંયા તો એવો શિષ્ય લીધો છે કે જેને મિશ્રિતપણું એટલે અભેદતા છે રાગ અને જ્ઞાનની, છતાં પણ એ ભેદ જ્ઞાન કરતા કરતા રાગ તે હું નહીં જ્ઞાન તે હું એમ ઘણી પ્રેક્ટિસ ચાલે. જ્ઞાનમાં હું પણ ગ્રહણ કરવાની, હું પણ આનો અનુભવ કરવાનો, અને રાગમાં હું પણ આનો અનુભવ છોડવો, એક સાથે સાયમલ્ટેનિયસલી ગ્રહણ કરવો. એવી રીતે ભેદ જ્ઞાનની સારી રીતે પ્રેક્ટિસ ચાલે. ઘણી પ્રેક્ટિસ ચાલ્યા પછી નિર્વિકલ્પ અનુભવમાં આત્મજ્ઞાન જે ઉત્પન્ન થાય છે એની વ્યાખ્યા કરી છે વિકલ્પણે, કે આ અનુભૂતિ છે તે જ હું છું. એટલે આ જ્ઞાનાનુભૂતિ છે તે જ આત્માનુભૂતિ છે તે જ હું છું. કેમ કે લક્ષાત્મા ઉપર છે, લક્ષ્ય છે એ આત્મા ઉપર છે, અને વેદન છે એ જ્ઞાનમાં છે. જે જ્ઞાન વેદન વિકલ્પના આવિર્ભાવમાં તિરોભૂત હતું તે વિકલ્પના અભાવમાં એકદમ આવિર્ભૂત થાય છે. એટલે નિર્વિકલ્પ અનુભવમાં સ્વસંવેદન ઉગ્ર હોય છે. કેવું હોય છે? સ્વસંવેદન ઉગ્ર હોય છે એની મર્યાદા એટલી બધી છે ઉગ્રતાની, કે સાતમી નારકીનો જીવ તમતમ પ્રભા અને રૌરવ નરક એને કહેવાય છે. પૃથ્વીનું નામ તમતમ પ્રભા છે. બહુ ગરમ હોય, બહુ ગરમ, બહુ ગરમ હોય એટલે લાખ મણનો લોઢાનો ગોળો એક સેકન્ડમાં મીણની જેમ ઓગળી જાય એવી પૃથ્વી ગરમ હોય, એવી પૃથ્વી ગરમ હોય. અને રૌરવ નરક એની વૈતરણી નદી છે, એમાં લોહી પાસ પરું ઉને વિષ્ઠા ને ગંદકી અને ગંધ ગંધ દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ. અહીંયા તો એનો એક કણીયો આવે તો દુર્ગંધથી મરી જાય માણસો. એક કણીયો આવે ને તો અહીંના માણસો દુર્ગંધથી મરી જાય. અને શરીરમાં હજારો રોગ એક સાથે. તમને ઘૂંગળું થયું હોય, ક્યાંય વાયગું કર્યું હોય, છોડાણું હોય, ઘૂંગળું થયું, જો પાણીમાં નદીમાં નાવા જાઓ ને તો માછલું બટકું ભરે, તમને માછલું બટકું ભરે. માછલું છે એ માંસાહારી પ્રાણી છે, એ સીધું તમને બટકું જ ભરે. ઘૂંગળું થયું હોય તો સીધું બટકું ભરે, લોહી કાઢે. હા, છોલાણું હોય, ગમડું થયું એટલે એને શું છે, માણસની ગંધ આવે, માણસના માણસની ગંધ આવે, સીધું એને બટકું ભરે. નાનપણમાં એ બધા બટકા ખાધેલા છે. નાનપણમાં તો ગુમડા થતા હોય, નદીમાં નાવા પડીએ, માછલા કરડી જાય, ફરખાયનું કરડે. હા, રોજ લુહાણ કરી નાખે. ત્યાં જે શરીર હડેલું હોય એને એવા માછલા જેવા એ નદીના પ્રાણીઓ ચારે કોરથી બટકા ભરતા હોય. બધી જાતની વેદના પ્રતિકૂળતા હોય એ વખતે પણ પુરુષાર્થથી સમ્યક દર્શન પ્રાપ્ત કરનારા જીવો હોય છે. નવું સમ્યક દર્શન, પહેલું પહેલું સમ્યક દર્શન, સંસ્કાર જીલ્યા હોય એને, કેમ કે ત્યાં ઉપદેશનો કોઈ અવસર નથી, કોઈ સત્પુરુષ નથી, કોઈ જ્ઞાની ત્યાં પહોંચે નહીં. પૂર્વે કોઈ જ્ઞાનીનો સંગ કર્યો હોય, સંસ્કાર લઈ લીધા હોય, સ્વભાવના. સાતમી નારકીમાં જ્ઞાનનું જે સ્વસંવેદન ઉત્પન્ન થાય, આ અનુભૂતિ છે તે જ હું છું, એ શબ્દો સાધારણ લાગે એવું નથી. બધી વેદના એ વખતે છૂટી જાય અને પ્રદેશે પ્રદેશે આનંદનો આનંદનો આનંદ 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 ઉભરાઈને અનુભવમાં આવે, આનંદનો ઉભરો આવે. સાતમી નારકીની વેદના ત્યાં એને ઓવરટેક કરી જાય છે. ત્યાંથી ઉપયોગ છોડવો મુશ્કેલ છે. વેદનાની તીવ્રતામાંથી ઉપયોગ છોડવો સહેલો નથી. હું તો વેદનાની તીવ્રતા થતી હોય ત્યારે અનુભવ કરી દેવો ઉપયોગ છોડાવવાનો, ન છૂટે. કંટ્રોલ બહાર જ રહીએ, ચોંટી જ જાય ઉપયોગ, ચોંટેલો જ રહીએ. નિર્વિકલ્પ અનુભવ થાય તો જાણે શરીર છે જ નહીં. શરીરથી તો સાવ ભિન્ન પડી જાય અને રાગનો અભાવ થઈ જાય. એનું નામ આ અનુભૂતિ છે તે જ હું છું, એવું આત્મજ્ઞાન, એવું આત્મજ્ઞાન ત્યાં ઉત્પન્ન થાય, જે ભવભ્રમણનો નાશક છે. એવું આત્મજ્ઞાન છે તે ભવભ્રમણનો છેદ કરનારું છે. સમયસારમાં તો ભવના નાશ કરવાના મંત્રો છે આ બધા. આ બધી વાતો શું છે આચાર્યોની, કે ભવનો અભાવ પરિભ્રમણનો નાશ કરવાના મંત્રો છે, બીજી વાત જ નથી. અહીંયા કોઈ કથાનો યોગ નથી, કોઈ કરણાનો યોગ નથી, કોઈ ચરણાનો યોગ નથી, એટલે અધ્યાત્મનો વિષય છે. એમ સારી રીતે ભેદ જ્ઞાન કરીને નિર્વિકલ્પ સ્વરૂપ જે લક્ષ્મા છે જ્ઞાન વેદન પૂર્વક એમાં હુંપણાનો સ્વાશ્રય ભાવ સારી રીતે અવલંબિત થઈને સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થાય ત્યારે એકાકાર દશા થાય. કેવી દશા થાય? એકાકાર દશા થાય, તદાકાર દશા થઈ જાય. જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે, આનંદમય જ્ઞાનમય, એવી જ તદાકાર દશા ઉત્પન્ન થાય. એને શબ્દોથી એમ સમજાવી કે આ અનુભૂતિ છે તે જ હું છું, આવો જે અનુભવ છે તે જ હું છું, એવું જે આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું શ્રદ્ધાન ઉદય થાય છે. એ આત્મજ્ઞાનથી જેવું અનુભવમાં આત્મા આવ્યો ત્યારે જેવો મેં અનુભવમાં જાણ્યો અનુભવ્યો તેવો જ હું છું, એવો એક પ્રતીતિ ભાવ ઉત્પન્ન થાય છે કે જેવો હું અનુભવાઉં છું મને એવો જ હું છું, એવું જેનું સ્વરૂપ છે, એવું જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાન તત્કાળ તે જ કાળે ઉદયમાં આવે છે. ઉદય થાય છે, શ્રદ્ધાનનો ઉદય થાય છે આત્મજ્ઞાનની સાથે સાથે. એ શ્રદ્ધા જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સાથે છે, ત્યારે છે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી. બીજા ભાવો જુદા પડી ગયા, ભેદ થયો એટલે ભિન્ન પડી ગયા, થવાથી સ્વરૂપમાં નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે એ શ્રદ્ધા જ્ઞાન વગર ઉપયોગ સ્વરૂપમાં લીન થાય એવી શક્તિ ઉપયોગમાં હોતી નથી, એવી ક્ષમતા એવી સમર્થતા ઉપયોગમાં હોતી નથી, એવી યોગ્યતા ઉપયોગમાં હોતી નથી. આવું નિર્વિકલ્પ જ્ઞાન શ્રદ્ધાન થાય ત્યારે બધા ભાવો જુદા થવાથી ઉપયોગ સ્વરૂપમાં ટકી રહે, થોડા સમય માટે, 5 સેકન્ડ માટે પણ ટકી રહે એવું સામર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવામાં આવે છે. સ્વરૂપમાં લીન થતા વિતરાગતા પણ ઉત્પન્ન થઈ, સ્વરૂપ સ્થિરતા આવી, એ સ્વરૂપાચરણ ચારિત્ર થયું. સ્વરૂપાચરણ ચારિત્ર જાતિ અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રને જાતિનું છે. 12મા ગુણ સ્થાને સંપૂર્ણ વિતરાગતા થાય ત્યારે એને યથાખ્યાત ચારિત્ર કહે છે. એ યથાખ્યાત ચારિત્રની જાતિ કેવળી ભગવાનને પણ એ જ ચારિત્ર છે, પછી પૂર્ણ થઈ ગયું છે 12મા ગુણ સ્થાને, 13મે તો કઈ વધારો થવાનો સવાલ નથી. સિદ્ધાલયમાં પણ એ જ ચારિત્ર છે, 12મા ગુણ સ્થાનથી 13મું 14મું સિદ્ધાલયમાં એક જ સરખું છે, ચારિત્ર પૂર્ણ થઈ ગયું છે. એ જાતિનું ચારિત્ર અહીંયા 4થા ગુણ સ્થાને એને યથાખ્યાત ભલે ઉપર કહેવાય પણ આને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. જાતિ અપેક્ષા એ બંને એક છે. અને જે સ્વસંવેદન જ્ઞાન થયું તે કેવળ જ્ઞાનની જાતિનું જ્ઞાન છે. જાતિ એક થઈ ગઈ, ક્વોન્ટિટીમાં ફરક છે, ક્વોલિટીમાં ફરક નથી, ક્વોલિટી એક થઈ ગઈ. ભગવાન પદમાં જે પરિણમન શ્રદ્ધાનું જ્ઞાનનું અને ચારિત્રનું છે એ જાતિ અહીંયા 4થા ગુણ સ્થાને પ્રગટ થાય છે. અને ચારે ગતિના જીવને, નારકીના જીવને, તિરિંચના જીવને, મનુષ્યના, ગ્રસ્તના, રાજવા રંક ગમે તે હોય, અને તિરિંચના જીવ દેવલોકમાં દેવના જીવને એટલો વૈભવ હોય કોઈ ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શન ચારે ગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. ચારે ગતિમાં સંઘની પંચેન્દ્રિયની મર્યાદા છે. દેવને નારકી તો સંઘની પંચેન્દ્રિય જ હોય છે. એક મનુષ્યને 3 ઇંચમાં અસંગની ના પાવો છે. જે સમૂર્છન મનુષ્ય છે એ અસંગની હોય છે, અને બાકીના જે જન્મ પામે છે એ બધા જે ગર્ભ જ હોય છે, ગર્ભમાં આવીને જન્મ પામે છે, એ બધા સંઘની મનુષ્ય હોય છે. સમૂર્છન મનુષ્ય ગર્ભ જ નથી હોતા, એમ જ ઉત્પન્ન થઈ જાય છે. કહે છે કે એવું જે આત્માનું આચરણ છે એ આત્માને સાધે છે એ વખતે, આમ એટલે આ પ્રકારે સાધ્ય એવો જે આત્મા, એ સાધ્ય આત્માની જે સિદ્ધિ એટલે પ્રાપ્તિ થઈ, અનુભવ થયો, એની એ રીતે ઉપપત્તિ છે, એ રીતે ઉત્પન્ન થાય છે, એ પ્રાપ્તિ એ રીતે ઉત્પન્ન થાય છે, અને બીજી રીતે એ પ્રાપ્તિ થતી નથી. એટલે એ વાત સ્પષ્ટ થઈ કે સમ્યક દર્શન અને સ્વાનુભવ ભેદ જ્ઞાન વિના નથી. અને એ આગળ પોતે કળશમાં કહી ગયા કે અનુભૂતિ કેવી છે, કે ભેદ વિજ્ઞાન મૂલામ, ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ છે. એટલે કોઈ પણ રીતે પ્રયત્ન કરીને પણ ભેદ વિજ્ઞાન સુધી પહોંચવું જોઈએ. જો ભેદ વિજ્ઞાન ન ચાલે તો અનુભવ ન થાય, આ સ્પષ્ટ વાત છે. અને એ ભેદ વિજ્ઞાનના પ્રયોગ વિના ધ્યાન બાંધની ને યોગની બધી વાતો છે એ ઉલટે રસ્તે ચડવાની છે. એને ધ્યાન બાંધ જેવું કઈ હોય શકે નહીં, અને કોઈ ધ્યાન લાગે પણ નહીં, અને સમયને શક્તિ બરબાદ કરવા સિવાય અથવા ખોટે રસ્તે ચડવા સિવાય બીજું કંઈ એમાં કારણ નથી. પરંતુ જ્યારે શું કે છે હવે, કે અનુભવ તો કરવો છે, અમારે ભેદજ્ઞાન પણ કરવું છે, પણ ક્યાંથી પકડવું વાતને એ સમજાતું નથી. કૃપાળુદેવે આ એક વાત કરીને બહુ પ્રોસેસને વ્યવસ્થિત કર્યો છે કે જો કોઈ જીવ વેદનામાં આવે અને વેદનાપૂર્વક એને ઉદાસીનતા અને વૈરાગ્ય વર્તતો હોય તો એ સ્વરૂપનું ધ્યેય બાંધે, પૂર્ણતાનું ધ્યેય બાંધે. પૂર્ણતાનું ધ્યેય આવ્યા પછી જે સંવેગ આવે ત્યારે એનું અવલોકન બરાબર ચાલે, સતતપણે ચાલે. સત્સંગ યોગ તો બધી વખતે જરૂરી છે દરેક સ્ટેજમાં, નહીતર ક્યાં ભૂલ થાય ખબર ન પડે. અને એ અવલોકનની અંદર ખ્યાલ આવે કે જ્ઞાનમાં વેદન છે. ક્યાં વેદન છે? જ્ઞાનમાં વેદન છે. એ વાત આચાર્યદેવ અહીંયા કહે છે કે એ વેદન છે એ જ આત્મા છે. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ જ આત્મા છે. આ સ્ટેજે બીજા આત્માને પકડવાની જરૂર નથી, કેમ કે ત્યાંથી જ આત્મા ઓળખાણો છે. અનુભવાંશે તો પ્રતીતિ આવી છે, ઓળખાણ થઈ છે, બીજું સંકેત થયું છે. એટલે એમ કહે છે, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ, એ તો કે બધાને ચાલે છે. આવું જે જ્ઞાન વેદન છે એ જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે. કેમ કે જેમ આત્માનો સ્વભાવ ત્રણેય કાળે એકાંત શુદ્ધ છે, કેવો છે? એકાંત શુદ્ધ છે, એમ આ અનુભૂતિ પણ એકાંત શુદ્ધ છે. કેવી છે? એકાંત શુદ્ધ છે. કેમ કે એમાં તો જ્ઞેયનું પ્રતિબિંબથી પણ વિકૃતિ નથી આવી. જ્ઞાન સામાન્ય જેમ સ્વરૂપ સામાન્ય છે, એકાકાર છે, એમ જ્ઞાન વેદન પણ સામાન્ય અને એકાકાર છે. જ્ઞાન વિશેષ અને એકાકાર છે. એટલે જ્ઞાન વિશેષ જ્ઞાનનો પર્યાય હોવા છતાં પણ ત્યાંથી આત્મા ઓળખાતો નથી. અનેકાકાર થયેલા જ્ઞાનથી આત્મા ઓળખાતો નથી. એકાકાર જ્ઞાનથી જ, વેદન જ્ઞાનથી જ આત્મા ઓળખાય છે. એટલે એને ત્યાં આત્મા કીધો છે. અહીંયા તો એને જ આત્મા કીધો છે આચાર્ય. એ જ તારો આત્મા છે, એવો જ તારો આત્મા છે, હું એ જ આત્મા છું. સ્વભાવનો અંશ છે માટે સ્વભાવ છે, સ્વભાવ છે માટે આત્મા છે. કેમ કે સ્વભાવમાં ખંડ નથી પડતો. સ્વભાવનું સ્વરૂપ ત્રણેય કાળે અખંડ છે. સ્વભાવમાં ક્યાંય કટકો પડતો નથી. દ્રવ્યનો કટકો પડતો નથી, ગુણનો કટકો પડતો નથી, પર્યાયનો કટકો પડતો નથી. ત્રણેયમાં સળંગ જ છે. એટલે ન દ્રવ્યરૂપ છે, ન પર્યાય રૂપ છે, અનુભય સ્વરૂપ છે. ઉભય સ્વરૂપ એ નથી. એ પંચાધ્યાયી 561-62 ગાથામાં ઉત્તરાર્ધમાં કરી છે. સૂક્ષ્મ ગ્રંથ છે, એવી બધી વાતો કરી છે. ને સમયસારમાં એક કળશ આપણે આવશે, 26 કળશ આવશે, 142 ગાથા પછી. અનુભવ સ્વરૂપ છે આત્મા, એ અનુભૂતિ સ્વરૂપ આત્મા. એટલે એને ત્યાં આત્મા કીધો છે. નહીં તો વિદ્વાનો વાંધો પાડે કે ત્યાં તો પર્યાય છે. જ્ઞાન વેદન જ્ઞાન સામાન્ય તો પર્યાય છે. તો કે જ્યાં સુધી તારું ધ્યાન પર્યાય ઉપર છે ત્યાં સુધી તને અમે જે કહેવા માગીએ છીએ આત્મા નહીં સમજાય. અને એ જ્ઞાન વેદનમાં આત્માનું ગ્રહણ થાય છે એવો અમારો અનુભવ છે. એમ કે છે, અમારો અનુભવ એમ બોલે છે કે જ્ઞાન વેદનમાં આત્માનું ગ્રહણ થાય છે. અને જ્ઞાન વેદનમાં આત્માનું ગ્રહણ થાય અને પર્યાયત્વ લક્ષમાંથી છૂટી જાય એની પ્રેક્ટિકલ સાઈડ છે. તને વિચારથી તને એ પર્યાય દેખાય છે, તને તારી પાસે પ્રેક્ટિકલ સાઈડ નથી. પ્રેક્ટિકલ સાઈડ હોય તો તને પણ એ આત્મા જ હાથમાં આવે, બીજું કઈ હાથમાં આવે નહીં, એવી એની પ્રેક્ટિકલ સાઈડ છે. તમે કયો એટલે ઠીક છે, માનીએ. પણ હવે એ કાંઈ પકડવા ક્યાં હું, અમને કેવી રીતે અનુભવથી સમજાય? તો કે એ પણ અનુભવથી સમજાય એવું છે. તમે સાકરનો ગાંગડો કે દ્રાક્ષનો દાણો મોઢામાં મૂકો ત્યારે તમને કોનો અનુભવ થાય છે? કયો જોઈએ? તમે તો એમ જ કહો છો, દ્રાક્ષ બહુ સરસ છે, એવી ખાટી મીઠીનો સ્વાદ છે, સ્પેશિયલ સ્વાદ છે ખાટી મીઠીનો. કે ખાટું ખરાબ લાગે નહીં ને મીઠું એકલું લાગે નહીં, એકલું મીઠું લાગે નહીં. જ્યારે ખાટું મીઠું ભળેલું હોય એટલે એનો એક ચોક્કસ પ્રકારનો સ્વાદ ઉત્પન્ન થાય ને. બરાબર છે. તો તમે કોને પકડ્યો? પર્યાયને પકડી કે તમે દ્રવ્યને પકડ્યું? પર્યાય દ્વારા દ્રવ્યને પકડ્યું. તમે ક્યારે એમ કહો છો કે ભાઈ એના રસગુણની પર્યાયનો સ્વાદ આવ્યો અમને, અમે કાંઈ હાકરને અને દ્રાક્ષને સમજતા જ નથી, એ કાંઈ ખબર નથી પડતી કે હાકરને દ્રાક્ષ કેવું હોય, અમને તો એનો રસગુણની પર્યાય જે હતી સમજાણે અનુભવમાં આવે એમ કહો છો. એના દ્વારા સિદ્ધિ દ્રાક્ષ આવી છે એમ તમે એક જ સાથે તરત જ એ જ સમયમાં તમે વસ્તુનો અનુભવ કરો છો, એ એની પ્રેક્ટિકલ સાઈડ છે એમ. જ્ઞાનાનુભૂતિ દ્વારા આત્માનો અનુભવ થાય છે એ એની પ્રેક્ટિકલ સાઈડ છે. પર્યાયત્વ લક્ષમાં રહેતું જ નથી, જેમ ઉલટા દ્રષ્ટાંતમાં પર્યાયત્વ લક્ષમાં રહેતું નથી, પર્યાયપણું લક્ષમાં છૂટું રહેતું નથી, જુદું લક્ષમાં આવતું નથી, વસ્તુ જ અભેદપણે સધાય છે અને માણસ એ વસ્તુનો સ્વાદ લે છે એવું જ અહીંયા આત્મામાં છે. એટલે એમ કહ્યું કે જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવી રહ્યો છે, કેટલી મોટી પ્રેરણાસ્પદ વાત છે, કેવડી મોટી પ્રેરણાસ્પદ વાત છે કે અનાદિથી અજાણ્યા જીવને જો પહેલી વહેલી ખબર પડે તો એને હે થઈ જાય, શું વાત કરો છો, મને મારો આત્મા ભગવાન આત્મા, પછી આત્મા નહીં ભગવાન આત્મા દીધો, એ મારો ભગવાન મને સદાય નિરંતર, સદાય એટલે નિરંતર મને એ જ અનુભવમાં આવે છે ને મને ખબર પડતી નથી, બહુ કહેવાય મારી મૂંઢતા તો કેટલી, મારું બેખબરીપણું કેટલું. બીજાના ઘરની વાત ન સમજે, ભાઈ તમારામાં પરિણામમાં શું ચાલે છે મને શું ખબર પડે, પણ પોતાના પરિણામમાં શું ચાલે છે એ ખબર પડતી નથી, આ તે કઈ જાતની વાત. ખબર ન પડી ત્યાં સુધી ન પડી, પણ હવે જયારે કીધું ત્યારે શું એમ કે છે, ત્યારે તારા પરિણામમાં પુરુષાર્થ તત્સંબંધી પુરુષાર્થ કરવાનો ઉછાળો આવ્યો કે ન આવ્યો એ જોઈજો, એ જોઈજો તને હોશ ચડી કે ન ચડી, તને ઉત્સાહ આવ્યો કે ન, તો તારી રુચિ કઈક કામ કરે છે, નહીતર સાંભળ્યા પછી હલતો નથી તો એ તો ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી વાત છે. ડોબું બેઠું હોય અને મેં ભાગવત વાંચે, કોઈ પુરાણી પુરાણ પુરાણ વાંચનારને પુરાણી કે છે, એ વિચાર હું સમજે એમને બે રીએ, તો કે ક્યારેક માથું હલાવે છે તો કે કાનમાં માખી બાખી આવી ગઈ છે, બાકી કઈ સમજે બમજે એવું બહુ બહુ પ્રેરણાસ્પદ વાત કરી છે. અનાદિના અજ્ઞાની જીવને એટલી બધી પ્રેરણાસ્પદ વાત કરી છે કે પોતાના અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને શોધવા માટે તલ પાપડ થઈ જાય. કેવો તલ પાપડ થઈ જાય, ચટપટી ઉપડે ને, હે મારો આત્મા મને સદાય અનુભવમાં આવે છે, શું વાત છે આ, આટલો બધો શું મારા સ્વરૂપથી હું આટલો બધો સમીપ છું, જરાય દૂર નથી, સમીપ એટલો બધો છું કે જરાય દૂર નથી, આ તો કેવી સરસ વાત કહેવાય. ઉપાડ આવે એકદમ એવી વાત છે, એટલી બધી પ્રેરણા મળે એવી વાત લીધી છે એમને. આ જગ્યાએ અમૃતચંદ્ર આચાર્ય 17-18 ગાથાની ટીકા કરીને તો ગજબ કામ કરી નાખ્યું. આપણે ત્યાં આનો થોડો વિવાદ ચાલી ગયો છે, આ વચન ઉપર તો ઘણો વિવાદ વિદ્વાનોનો ચાલ્યો છે, અત્યારે અનુભવમાં આવે નહીં ને અત્યારે અનુભવ હોય નહીં ને આ તો કંઈક બીજી જ વાત છે. કલ્પના કરી હોય અને આચાર્યની વાત બીજી આવે એટલે પછી બેસે નહીં. પણ એક કે એક વાત બેસવી જોઈએ, કેવી? અનુભવી એવા શ્રી ગુરુની એક કે એક વાત બેસવી જોઈએ, ક્યાંય શંકા ન પડવી જોઈએ. હે, ધાકડે ધાકડે બેસે એ વાત. પાછળ જઈને એને એનો મર્મ પકડાય, એમાં રહેલો જે અનુભવ છે એ અનુભવ સમજાય અને આશય પકડે. એ ક્યારે બને કે પોતે પણ આત્મકલ્યાણને રસ્તે ચડ્યો હોય તો, નહીતર ના પકડી શકાય. બધી વાત વ્યાજમાં જાય, બુદ્ધિ હોય સીધી હાલે નહીં, કાંઈ બુદ્ધિ આડી હાલે, પછી હા ના હા ના હા ના ઉત્પન્ન થઈ જાય. બહુ સરસ પત્ર છે, આપણે રાતના સ્વાધ્યાયમાં લઈશું. એવું એક પત્ર છે, કૃપાળુદેવનો 20મા વર્ષમાં છે, 20મા કે 22મા છે, જોઈ લેશું. કેમ કે આવી રીતે માન્ય અમાન્ય કરનારા કરતા સંશોધક જીવને બહુ ઓછા છે. માન્ય માન્ય તો શું છે કે જે ઉઘાડમાં મૂક્યા, આમ ન હોય ને આમ હોય, અંતર સંશોધન કરનારા જીવને બહુ ઓછા છે, એમ કરીને વાત લીધી છે. બહુ સારો પત્ર છે, લઈશું. આપણે લેવાનો નથી એ પત્ર, લઈશું. ઘણું કરીને 62મો પત્ર છે, જોઈ લેશું. ઘણું કરીને 62 શું છે કે અનુભવમાં તો આવી રહ્યો છે, છતાં પણ અનાદિ બંધના વશે એકત્વ છે. અનાદિથી પર અને રાગ સાથે, દેહ અને રાગ સાથે અને પર સાથે, જ્ઞેવ સાથે એને એકત્વનો સંબંધ છે, બંધ વશે. પર દ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી, એકપણાનો નિશ્ચય એટલે સ્વરૂપ નિશ્ચય સુધી જીવ પહોંચવાનો છે, અને પર સાથે પોતાપણાનો નિશ્ચય છે. એટલે શું કહેવું છે કે પરિણમન તો છે એકત્વનો, પણ અભિપ્રાયપૂર્વકનું છે. નિશ્ચય એટલે અભિપ્રાય. પર પરદ્રવ્ય સાથે એકપણાના અભિપ્રાયપૂર્વકનો બંધ સંબંધને પરિણમન છે. એવી સ્થિતિને લીધે નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની, એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની, જ્ઞાન મૂંઢાઈ ગયું છે, ખબર નથી પડતી હું ક્યાં નુકસાન કરું. મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. એને શું છે કે જ્ઞાન વેદન પકડાતો નથી, અને એ જ્ઞાન વેદનમાં પોતાપણું સ્થપાતું નથી. કેમ કે એકપણાના નિશ્ચયથી એકમેકપણે તન્મય થઈને પરિણમી રહ્યો છે, એને ભેદ જ્ઞાનનો અભાવ વર્તે છે. ત્યારે અહીંયા તો આચાર્યદેવ કહ્યું કે ભેદ જ્ઞાનમાં પ્રવીણ થાય એને અનુભૂતિ થાય. ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ થતાં મેચ્યોર્ડ પોઝિશનમાં આવે પછી અનુભવ ઉત્પન્ન થાય. પરિપક્વતાના કાળે, વેદ જ્ઞાનના પરિપક્વતાના કાળે સહાનુભૂતિ પ્રગટે. અહીં તો એકપણાના નિશ્ચયથી જે તન્મયપણે એકમેકપણે પરિણમી રહ્યો છે એને વેદ જ્ઞાનનો જ અભાવ છે, અને એ અનુભૂતિ છે એને પકડી શકતો નથી. જ્ઞાન વેદનને એને તિરોભૂત છે. એટલે એમને એમ નિયો સાથેના એકત્વપણામાં ના પ્રવાહમાં તણાઈ જાય છે, એને આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે કહે છે કે આત્મજ્ઞાન નથી થતું તો આત્મશ્રદ્ધાન ક્યાંથી થાય? આત્મજ્ઞાનને આત્મશ્રદ્ધાન નથી તો એને સ્વરૂપલીનતા ક્યાંથી થાય? પછી આ ધ્યાનના અડીંગા લગાવે એનો કાંઈ અર્થ નથી, ભલે કલાકો સુધી બેસે. શરીરની ક્ષમતા હોય તો માણસ બબે ચાર ચાર કલાક, છ છ કલાક બેસે ધ્યાનમાં. કઈ સ્વરૂપાચરણ ચારિત્ર સ્વરૂપ લીનતા ઉત્પન્ન થાય. મેં જર્મનીમાં બર્લિનમાં જેના ઘરે ઉતર્યા હતા એ પ્રોફેસર, યોગના પ્રોફેસર હતા ને, કેટલા મનના નબળા હતા, લોકોને યોગ કરાવે ને એના મનની નબળાઈ અમે જોઈ તો અમને વિચારા આ દિશા છે. એટલા બધા વાતે વાતે વહેમમાં પડે. આજ ગુરુવાર છે એટલે મારે, મંગળવાર છે એટલે લાલ રંગનું મારે ટી શર્ટ કે શર્ટ પહેરવું જોઈએ, શનિવાર છે માટે મારે આમ કરવું જોઈએ, કાંઈક વહેમ ઘૂસેલા હતા. અને ત્યાં તો ઓલા તો જર્મન બાઈને પરિણ્યા હતા એટલે ઓલું થાય ને જરાક ભાઈ, આ ત્યાં તો ડિવોર્સ તરત થઈ જાય છે ને, એટલે એક બી ક્રિયા કરે કે વહી જશે વહી જશે વહી જશે. ક્યાંથી એનો ઉપયોગ લાગે, ક્યાંથી? એક ઓરથી શંકાના અવમાળમાં હોય, એક ઓરથી આવી રીતે જીવન બહારનું જીવન અસ્થાયી હોય એનો ભય ને શંકા હોય. ઉપયોગ ગમે એટલા યોગ કરે નહીં, એનો ઉપયોગ લાગે ક્યાંથી, સ્થિર થાય ક્યાંથી? તમારી પરિસ્થિતિનો ફોટો હોય છે અમારી પાસે, બહુ નરમ થઈને સાંભળતા હતા, બહુ રિસ્પેક્ટ વર્તા હતા. અહીં સુધી રાખીએ.